એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઇતિહાસના પાનાઓમાં ક્યાંક ખોવાયેલા એક એવા સમુદાયની વાત કરવાના છીએ જેનું નામ સાંભળતા જ મનમાં રહસ્યમય ચિત્રો ઊભા થાય છે.
બિલકુલ, હું કહું છું કે આંખો બંધ કરીને ખાલી દ્રુવિડ શબ્દ વિચારો, શું દેખાય છે
મારા મનમાં. તો એટલે સફેદ જબ્બો પહેરેલા લાંબી સફેદ દાઢીવાળા કોઈ વૃદ્ધ આવે છે,
અને ક્યાં ઊભા હશે?
સ્ટોનહેન્જના પેલા મોટા પથ્થરો વચ્ચે કોઈ ગૂઢ વિધિ કરતા હોય એવું લાગે.
બરાબર, મોટાભાગના લોકોના મનમાં આ જ છબી છે. પણ સવાલ એ છે કે આ છબી આવી ક્યાંથી અને એમાં સત્ય કેટલું છે?
અને મને લાગે છે કે આ જ સવાલનો જવાબ શોધવા માટે આજે આપણે સર બેરી કનલિફના પુસ્તક ડ્રુઇડ્સ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન પર ઊંડાણપૂર્વક વાત કરીશું.
હા, અને આ ચર્ચા માત્ર ડ્રુઇડ્સ વિશે નથી, પણ એ સમજવા માટે છે કે ઇતિહાસ કેવી રીતે લખાય છે અને આપણી સામે જે માહિતી આવે એને ચકાસવી કેટલી જરૂરી છે.
તો ચલો આ ઐતિહાસિક તપાસ શરૂ કરીએ. પણ એ પહેલા જે આપણને આ સફર પર લઈ જવાના છે એ લેખક વિશે થોડું જાણી લઈએ. કોણ છે આ સર બેરી કનલિફ?
સર બેરી કનલિફ એટલે એ કોઈ સામાન્ય ઇતિહાસકાર નથી. તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં યુરોપિયન પુરાતત્વના પ્રોફેસર એમિરેટસ છે.
પુરાતત્વ મતલબ કે જે જમીન ખોદીને ઇતિહાસ શોધે છે એ?
બરાબર. એમની ખાસ વાત જ એ છે, એ ફક્ત જૂના ગ્રંથો કે લખાણો પર આધાર નથી રાખતા. એમનો અભિગમ છે પુરાવાઓને સરખાવવાનો.
કેવા પુરાવા?
એટલે એક બાજુ પ્રાચીન ગ્રંથોમાં શું લખ્યું છે અને બીજી બાજુ જમીનમાંથી ખોદકામ કરતા શું મળે છે. એ આને ધરતીની સાક્ષી કહે છે.
ઓ, આ તો બહુ રસપ્રદ છે.
હા, કારણ કે લખાણોમાં તો કોઈ પણ પોતાની વાવાઈ કરી શકે છે, પણ ધરતીમાંથી મળેલી વસ્તુઓ એ જૂઠું નથી બોલતી. અને ડ્રુઇડ્સ જેવા વિષય માટે જ્યાં લેખિત પુરાવા બહુ ઓછા છે ત્યાં આ પદ્ધતિ બહુ જ કામની છે.
સાચી વાત છે. તો આવા નિષ્ણાતનું પુસ્તક ડ્રુઇડ્સ વિશે શું કહે છે? એમનો મુખ્ય મુદ્દો શું છે?
જુઓ, પુસ્તકની શરૂઆત જ બહુ જોરદાર સવાલથી થાય છે. કનલિફ એ નથી પૂછતા કે ડ્રુઇડ્સ કોણ હતા.
તો પછી શું પૂછે છે?
એમનો સવાલ વધુ ઊંડો છે. એ પૂછે છે, ડ્રુઇડ્સ વિશે આપણે જે કંઈ પણ જાણીએ છીએ એ આપણે જાણીએ છીએ કેવી રીતે? આ એક નાનકડો ફેરફાર આખી વાતને બદલી નાખે છે.
એટલે કે જવાબ પર નહીં, પણ જવાબ સુધી પહોંચવાના રસ્તા પર ફોકસ છે.
એકદમ. એમની મુખ્ય દલીલ એ છે કે ડ્રુઇડ્સની આપણી સમજ કોઈ એક ફોટા જેવી નથી, એ તો ડુંગળીના પડ જેવી છે. ચાર અલગ અલગ સ્તર છે અને દરેક સ્તર એક નવી જ કહાની કહે છે.
ચાર સ્તર? કયા ચાર સ્તર છે?
પહેલું સ્તર છે ગ્રીક અને રોમન લેખકોનું, જે ડ્રુઇડ્સના દુશ્મન હતા.
ઓકે.
બીજું સ્તર છે આયરિશ અને વેલ્શ લોકકથાઓનું, જે ઘણી સદીઓ પછી લખાઈ. ત્રીજું છે પુરાતત્વના પુરાવા, એટલે કે પેલી ધરતીની સાક્ષી.
અને ચોથું?
અને ચોથું જે સૌથી આશ્ચર્યજનક છે એ છે આપણી આધુનિક કલ્પનાઓનું સ્તર, જેણે ડ્રુઇડ્સની આખી છબી જ નવેસરથી બનાવી દીધી.
વાહ, આ તો કોઈ જાસૂસી વાર્તા જેવું લાગે છે. તો ચાલો એક પછી એક પડદા હટાવીએ. પહેલું સ્તર રોમનો, એ લોકો શું કહેતા હતા ડ્રુઇડ્સ વિશે?
આમાં સૌથી મોટું નામ આવે છે એટલે જુલિયસ સીઝરનું. એણે એના પુસ્તક ગેલિક વોરમાં ડ્રુઇડ્સનું બહુ વિગતવાર વર્ણન કર્યું છે.
હા, પણ એ તો એમનો દુશ્મન હતો, ખરો ને?
બરાબર. અને એનું લખાણ કોઈ તટસ્થ ઇતિહાસ નહોતો, એક પ્રકારનો રાજકીય પ્રચાર હતો.
મતલબ કે રોમમાં પોતાની છવી ચમકાવવા માટે.
હા, એણે ડ્રુઇડ્સને અત્યંત શક્તિશાળી, સંગઠિત અને બર્બર બતાવ્યા. એણે લખ્યું કે ડ્રુઇડ્સ માનવ બલિદાન આપે છે. પેલી પ્રખ્યાત વિકરમેનની વાત, એટલે કે લાકડાના મોટા પૂતળામાં જીવતા માણસોને બાળી નાખવાની, એ સીઝરના લખાણમાંથી જ આવે છે.
ઓ બાપ રે, આ સાંભળીને જ ડર લાગે. પણ જો આ પ્રચાર હોય તો એના પર કેટલો વિશ્વાસ કરવો?
એ જ તો મુખ્ય મુદ્દો છે. સીઝર સિવાય બીજા લેખકોએ પણ એવી જ વાતો લખી, જેમ કે ટેસિટસે લખ્યું કે એંગલસી ટાપુ પર ડ્રુઇડ્સ રોમન સૈનિકોને શ્રાપ આપતા હતા. આ બધી વાતોએ લોકોના મનમાં એક ભયાનક છવી બનાવી દીધી.
ઠીક છે, એટલે દુશ્મનોની વાત પર આપણે આંખ બંધ કરીને વિશ્વાસ ન કરી શકીએ. તો પછી એમની પોતાની વાર્તાઓનું શું? એ લોકોની લોકકથાઓમાં ડ્રુઇડ્સ કેવા હતા?
એવું લાગે કે એમાં સાચી વાત હશે, પણ હહી પણ એક સમસ્યા છે. આ વાર્તાઓ, જેમ કે આયર્લેન્ડની તાઇનબો કુલનેંગે, એ ડ્રુઇડ્સના સમયની ઘણી સદીઓ પછી લખાઈ.
ઓ, એટલે કે એ સમયના લોકોએ નહોતી લખી?
ના, એ તો 8મી થી 12મી સદીમાં ખ્રિસ્તી સાધુઓએ લખી હતી, અને એ સમયે ડ્રુઇડ પરંપરા લગભગ ખતમ થઈ ચૂકી હતી.
તો પછી એ વાર્તાઓમાં ડ્રુઇડ્સ કેવા દેખાય છે? સીઝર જેવા જ?
ના, બિલકુલ અલગ. આ વાર્તાઓમાં ડ્રુઇડ્સ કોઈ સંગઠિત પૂજારી નથી. અહીં એ લોકો જાદુગર, ભવિષ્યવેત્તા અને રાજાના સલાહકાર જેવા છે, જેઓ તોફાન લાવી શકે, ભવિષ્ય જોઈ શકે.
એટલે એક બાજુ રાજકીય દુશ્મનો અને બીજી બાજુ સદીઓ પછી લખાયેલી ધાર્મિક રંગે રંગાયેલી વાર્તાઓ. અસલી ડ્રુઇડ્સ ક્યાં છે એ તો ખબર જ નથી પડતી.
અહીંથી જ ત્રીજું અને સૌથી મહત્વનું સ્તર આવે છે, પુરાતત્વ, ધરતીની સાક્ષી.
તો જમીનમાંથી શું મળ્યું છે? શું કહે છે ધરતી?
ખોદકામમાં આપણને પવિત્ર સ્થળો મળ્યા છે. જંગલોમાં, ઝરણા પાસે, તળાવોમાં, આ જગ્યાઓ પરથી હજારોની સંખ્યામાં કિંમતી વસ્તુઓ મળી છે. તલવારો, ઢાલ, ઘરણા.
એટલે એ લોકો પ્રકૃતિની પૂજા કરતા હશે?
હા, એવું લાગે છે કે પ્રકૃતિ એમના માટે બહુ પવિત્ર હતી. આ વસ્તુઓ દેવતાઓને ભેટ તરીકે ચઢાવવામાં આવી હતી.
આ તો સમજાયું, પણ પેલી ભયાનક વાતનું શું? માનવ બલિદાન, એના કોઈ પુરાવા મળ્યા?
અને આ વિષય પર પુરાતત્વએ સૌથી ચોંકાવનારા પુરાવા આપ્યા છે. યુરોપના દલદલવાળા વિસ્તારોમાંથી કેટલાક માનવ મૃતદેહો મળ્યા છે.
દલદલમાંથી?
હા, જેને બોગ બોડીઝ કહે છે. દલદલના ખાસ વાતાવરણને કારણે એ હજારો વર્ષો સુધી સચવાયેલા રહ્યા છે, અને ઇંગ્લેન્ડમાંથી મળેલો લિન્ડાઓ મેન આનું સૌથી મોટું ઉદાહરણ છે.
એની સાથે શું થયું હતું?
એની વૈજ્ઞાનિક તપાસમાં ખબર પડી કે એની મૃત્યુ કોઈ સામાન્ય ઘટના નહોતી, એ એક વિધિનો ભાગ હતી.
મતલબ?
મતલબ કે એને માથામાં ફટકો મારવામાં આવ્યો હતો, એનું ગળું કાપવામાં આવ્યો હતો, અને એને પાણીમાં ડૂબાડવામાં પણ આવ્યો હતો. આ બધું જ એક સાથે, આ પુરાવો સીઝરની પેલી ભયાનક વાતને એક રીતે સમર્થન આપે છે.
બાપરે, આ તો રૂવાણા ઊભા કરી દે એવી વાત છે. પણ એનો અર્થ એવો થાય કે આ ડ્રુઇડ્સે જ કર્યું હતું?
એ આપણે ખાતરીપૂર્વક નથી કહી શકતા, પણ એ વાત પાક્કી છે કે એ સમયમાં વિધિપૂર્વક હિંસા થતી હતી. ધરતી અહીંયા જુબાની આપી રહી છે.
આ તો ખરેખર ગૂંચવાળા ભર્યું છે. પણ હજી પેલી મારી મૂળ છબી, સફેદ જબ્બા અને સ્ટોનહેન્જ, એ ક્યાંથી આવી? એનું શું?
અને હવે આપણે આવીએ છીએ ચોથા અને સૌથી મજેદાર સ્તર પર, આધુનિક કલ્પના. સત્ય એ છે કે ડ્રુઇડ્સ અને સ્ટોનહેન્જને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી.
શું વાત કરો છો? એક મિનિટ, આ તો બહુ મોટી વાત છે. મતલબ આપણે જે પણ જોયું છે, વાંચ્યું છે, એ બધું ખોટું?
હા, લગભગ 100%. આ આખું જોડાણ 17મી અને 18મી સદીની ઉપજ છે. જ્હોન ઓબ્રે અને વિલિયમ સ્ટુકલી જેવા સંશોધકોએ ભૂલથી માની લીધું કે બ્રિટનના આ ભવ્ય સ્મારકો ડ્રુઇડ્સે જ બનાવ્યા હશે.
પણ હકીકત શું છે?
હકીકત એ છે કે સ્ટોનહેન્જનું નિર્માણ ડ્રુઇડ્સના સમય કરતાં 2000 વર્ષથી પણ પહેલાં થયું હતું.
2000 વર્ષ? આ તો બહુ મોટો સમયગાળો છે. મતલબ કે આપણે એમને એવા બાંધકામ સાથે જોડી દીધા જેમના જન્મના પણ હજારો વર્ષ પહેલાનું હતું.
બિલકુલ. આજે આપણે જે શાણા, પ્રકૃતિ પ્રેમી, સફેદ જબ્બાવાળા ડ્રુઇડને ઓળખીએ છીએ, એ છબી લોહયુગની વાસ્તવિકતા નથી. એ તો 18મી અને 19મી સદીની રોમેન્ટિક અને રાષ્ટ્રવાદી ચળવળની દેન છે.
આ તો ખરેખર આંખ ઉગડનારું છે. તો આ આખી ચર્ચા પછી, આ ચાર પડદા હટાવ્યા પછી મુખ્ય બોધ શું મળે છે? આ પુસ્તક આપણને શું શીખવે છે?
મને લાગે છે કે સૌથી પહેલો અને મહત્વનો બોધ એ છે કે કોઈપણ માહિતીના સ્ત્રોતનો વિવેચનાત્મક રીતે મૂલ્યાંકન કરવું.
એટલે કે દરેક વાત પર સવાલ ઉઠાવવો.
હા, કોણ કહી રહ્યું છે, શા માટે કહી રહ્યું છે, એમનો એજન્ડા શું છે? સીઝરનો રાજકીય હતો, ખ્રિસ્તી સાધુઓનો ધાર્મિક હતો. કોઈપણ માહિતી સંપૂર્ણ રીતે તટસ્થ નથી હોતી.
સાચી વાત છે. અને બીજો મુદ્દો એ પણ છે કે ઇતિહાસ કોઈ સ્થિર વસ્તુ નથી, એ સતત બદલતું અર્થઘટન છે.
બરાબર. અને ત્રીજી, જે મને સૌથી મોટી વાત લાગે છે, કે જેને આપણે ઘણીવાર પ્રાચીન પરંપરા માની લઈએ છીએ, તે હકીકતમાં ઘણીવાર તાજેતરની શોધ હોય છે. ડ્રુઇડ્સ અને સ્ટોનહેન્જ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે ખરેખર યાદ રહી જાય. એક વિચાર જે મને બહુ ગમ્યો એ હતો કે ડ્રુઇડ્સને શોધવાનો અર્થ કોઈ એક જવાબ મેળવવો નથી,
પણ એ પ્રક્રિયામાં જોડાવું છે, પૂર્વગ્રહ, અર્થઘટન અને કલ્પનાના સ્તરોને ઉઘાડવાની પ્રક્રિયા.
હા, અને બીજો એક મજબૂત વિચાર એ છે કે સીઝરનું વર્ણન આપણને ડ્રુઇડ્સ વિશે જેટલું કહે છે એટલું જ રોમન સામ્રાજ્યવાદ વિશે પણ કહે છે.
બિલકુલ, ઇતિહાસ હંમેશા વિજેતાઓ દ્વારા લખાય છે એ વાત અહીં સ્પષ્ટ દેખાય છે.
અને પેલું વાક્ય, ધરતી એક મૌન પણ શક્તિશાળી પ્રતિકથા રજૂ કરે છે, આ બહુ સુંદર છે.
હા, કારણ કે એ બધી કલ્પનાઓને વાસ્તવિકતાની જમીન પર લાવીને મૂકી દે છે.
તો આ બધી ઐતિહાસિક વાતોનો આજના જીવનમાં શું ઉપયોગ? આમાંથી આપણે વ્યવહારમાં શું શીખી શકીએ?
સૌથી સીધો ઉપયોગ તો આપણે વિચારવાની રીતમાં જ છે. જેમ આપણે સીઝરના હેતુ પર સવાલ ઉઠાવ્યો, એમ આપણે રોજે રોજ આવતા સમાચાર, વોટ્સએપ મેસેજ કે રાજકીય ભાષણોનું વિશ્લેષણ કરી શકીએ છીએ.
એટલે કે એ પૂછું કે આ માહિતી ક્યાંથી આવી, કહેનારનો શું હેતુ હોઈ શકે,
બરાબર કયા પુરાવા છે અને કઈ વાતો કદાચ છુપાવવામાં આવી રહી છે. આ એક પ્રકારની મીડિયા લિટરસી જ છે.
અને મને લાગે છે કે આ પુસ્તક આપણને અનિશ્ચિતતા સાથે જીવતા પણ શીખવે છે. દરેક પ્રશ્નોનો સરળ જવાબ નથી હોતો, અને ક્યારેક આપણે નથી જાણતા એવું સ્વીકારવું પણ જરૂરી છે.
ચોક્કસ, દરેક વસ્તુને બ્લેક એન્ડ વ્હાઇટમાં જોવાની જરૂર નથી.
આ સમગ્ર ચર્ચા પછી મારા માટે સૌથી આશ્ચર્યજનક વાત તો એ જ રહી કે ડ્રુઇડ્સની મારી આખી કલ્પના જ ખોટી હતી. સફેદ જભ્ભા અને સ્ટોનહેન્જ એ બધું એક કાલ્પનિક ચિત્ર હતું.
અને મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે વાસ્તવિક ડ્રુઇડ્સ એ કાલ્પનિક છબી કરતાં ઘણા વધારે પ્રભાવશાળી હતા.
એ કેવી રીતે?
જરા વિચારો, એવો સમાજ જ્યાં લખવાનું લગભગ નહોતું, એવા સમાજમાં આ લોકો જ્ઞાનના જીવંત ભંડાર હતા. કાયદો, ઇતિહાસ, કવિતા, વિજ્ઞાન, ધર્મ બધું જ એમની સ્મૃતિમાં હતું.
એટલે કે તેઓ ચાલતા ફરતા પુસ્તકાલયો હતા.
બરાબર, તેઓ એમના સમાજના જીવંત જ્ઞાનકોશ હતા. આ છબી પેલા કાલ્પનિક જાદુગર કરતાં ઘણી વધારે પ્રભાવશાળી અને આદરણીય છે. ક્યારેક સત્ય કલ્પના કરતાં પણ વધુ આકર્ષક હોય છે, ખરું ને?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયા સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.